સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 44, પ્રસારણ તારીખ 22 નવેમ્બર 2007. દિવાળી પહેલા છૂટા પડ્યા પછી આજે છેક તુલસી વિવાહના બીજા દિવસે મળેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને નવા વર્ષના
સાલ મુબારક, નૂતન વર્ષ અભિનંદન. ઉમા, રેડિયો પર ક્રિકેટ મેચોના કારણે ભલે ના મળી શક્યું, પણ મિત્રો તો આપણને બરાબર યાદ કરી રહ્યા છે.
કે બેસતા વર્ષે તમારા મોબાઈલ પર સાલ મુબારકના એટલા બધા ફોન આવ્યા હતા?
જો ભાઈ, મોબાઈલ ઉપર તો નૂતન વર્ષાભિનંદનના અને શિયાળુ પાકોના વાવેતરના ફોન આવતા જ રહ્યા છે, પણ પરેશભાઈ કહેતા હતા કે DSTમાં ફોન અને પત્રો ચાલુ જ રહે. એક બે મિત્રોએ તો રૂબરૂ એમના ગામમાં આવવાનું નિમંત્રણ પણ આપ્યું.
શંકરભાઈ,
સાલ મુબારક, આવો આવો, રામ અભિનંદન.
શું ભલા માણસ કઈ કઈ ને થાક્યો, પણ તમે મારે ગામ ન આવે તો ન જ આવે.
સાલ મુબારક દિલુભા, તમે આવી ગયા છો ને એટલે હવે વાંધો નહીં આવે.
હા, સાલ મુબારક ઉમા ભવન. પણ સાચું કહું ને તો આ તમે બે ન આવે એટલે જ મારે આવવું પડ્યું છે.
કેમ? એટલે પણ કેવી રીતે આવું? એક બાજુ ફોન ઉપર ફોન ચાલુ, બરોબર, અને બીજી બાજુ DSC માં બેઠા બેઠા ખેડૂત મિત્રોના નૂતન વર્ષાભિનંદનના પત્રોની વિગતો તૈયાર કરશે. આમાં નીકળવું શી રીતે?
પણ તમે અભિનંદનના કેટલાક પત્રો વાંચી સંભળાવો તો એમને ખાતરી થાય ને.
જો સાંભળો સાંભળો, અને બતાવું પણ ખરો જો આ પત્રો છે કે નહીં. હા, હવે સાંભળો. હેપી દિવાળી, સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન સાથેનો આ પત્ર છે જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગામ ખાખડ અને આપણા જૂના મિત્ર
પરાક્રમસિંહ
વાઘેલા અને એમના પરિવારનો. પછી આ છે બનાસકાંઠા જિલ્લાના ગામ સામઢીના પ્રહલાદભાઈ વાઘણીયા. એ જ રીતે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામ મોટી પાણીયાળીના બારૈયા બુદ્ધાભાઈ ને મિત્રો. પછી તળાજા તાલુકાના ગામ બોરડા ના આપણા
રાજેશભાઈ બારૈયા.
હા, અને ઘરના સર્વે. પછી મહુવા તાલુકાના નાના માલપરાના મુકેશભાઈ, મોહનભાઈ શિયાળ, બા બાપુજી, દાદાજી, દાદીમા અને આખા ફળિયાના સગા સંબંધીઓ. એવી રીતે બનાસકાંઠા જિલ્લામાંથી સરસ મજાનો દીવડો ચિત્રીને ત્રણ ત્રણ પત્રોથી નૂતન વર્ષાભિનંદન પાઠવનારા આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર કોણ?
બાઉભાઈ પોપટજી
ઠાકોર અને ઘરના સર્વે. પછી જામનગર જિલ્લાના સોલંકી શેરી જામવડસલીના રમેશભાઈ બી સોલંકી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના આપણા વર્ષો જૂના મિત્ર
હરેશભાઈ આર પ્રજાપતિ.
હા, લોટિયાના. અને અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ગામ મોટી રાંતાઈના
બાબુભાઈ મગદાસ.
હા, જેવા અનેક મિત્રોએ નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. દિલભા,
વાહ ભાઈઓ અને બહેનો, વાહ.
પણ અમને તો બધા એક સરખા જ વાલા છે, કારણ કે ફોન નહીં કરી શકનારા કે પત્ર નહીં લખનારા મિત્રો કદાચ કામમાં વધારે વ્યસ્ત છે, એમ જ અમે તો માનીએ છીએ.
બસ બસ, ઉમા બોન, આ વાત તમે સાચી કીધી. હો, ખરેખર ઈમાય દિવાળી ઉપર આ વર્ષ તો એક કોર જુવાર બાજરી લણવા વાઢવાનું હાલે, તો એક કોર કઠોળ ને મગફળી ઉપાડવાનું હાલે, ઈમાય પાછો કપાસ વીણવાનો,
બરોબર,
શિયાળુ ઘઉં જીરું ને તમે કીધું તું એ રીતે પટ દઈને વાવવાના, ચણા વાવવાની તૈયારી કરવાની અને દિવેલા જેવા ઉભા પાક નું ધ્યાન
રાખવાનું.
કયો જોયે, આમાં મરવાનો ટેમ ક્યાંય રહે છે ખરો?
તમે કહો છો એ વાત ખરી, પણ એમાં ખોટી ઉતાવળ કરીએ કે ખાતર પાણી ને બીજા આયોજન વિના આડેધડ વાવી દઈએ ને તો ખાસ બરકત આવે
નહીં.
તમારી હંદી એ વાત સાચી, પણ હવે શિયાળુ પાકમાં થોડું કઈ એટલું બધું ધ્યાન રાખવાનું હોય?
હા, તો એમાં વાવણી પછી પિયત, પૂરતી ખાતર અને રોગ કે જીવાતોથી પાકને બચાવવા જંતુનાશક દવાનો છંટકાવ, એવી કેટલીય બાબતોનું બરાબર ધ્યાન રાખવું પડે અને આ બધા કામો સમયસર કરવા પડે.
બરોબર. તો ઘઉંમાં આવી પહેલી કટોકટીની અવસ્થા કઈ કહેવાય?
જો હું તમને કહું, ઘઉંમાં શિશ્ન મૂળ એટલે કે મુખ્ય મૂળ ફૂટવાની અવસ્થા એ પહેલી કટોકટીની અવસ્થા છે, બરોબર. ત્યારે પિયત આપ્યા પછી એટલે કે વાવણી પછી 20 થી 22 દિવસે વરાપ આવે કે તરત એકરે 25 કિલોગ્રામના હિસાબે નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર આપવું જોઈએ પૂરતી ખાતર તરીકે, અને તો જ ઘઉંના છોડ સારી રીતે વિકસી શકે અને ફૂટની સંખ્યા પણ વધે.
હા, પણ એ વખતે પાણીને ખાતરની ખેંચ પડે તો?
તો ઘઉંનો ઉતારો 35% જેટલો, એટલે કે ત્રીજા ભાગનો ઓછો ઉતરે.
શું વાત કરો છો?
હા તો
100 મણ થતા હોય તો 65-70 મણ જ થાય,
એટલા જ થાય. એવું જ પીલા ફૂટવાની અવસ્થાનું છે. આ અવસ્થાએ છોડનો વિકાસ સૌથી વધુ ઝડપે થાય છે. હવે ત્યારે જ જો પૂરતા પોષક તત્વો ના મળે કે પાણીની ખેંચ પડે તો શું થાય મને કહો.
બીજું શું થવાનું હોય? નવા પીલા ન ફૂટે, જે ફૂટ્યા હોય એનો બરાબર વિકાસ ન થાય, એટલે સરવાળે ડુંડીઓ ઓછી આવે
અને ઘઉંના ઉત્પાદનમાં 20% જેટલો ઘટાડો થાય.
ટૂંકમાં એમ કહો ને કે ઘઉંમાં જો આ બે જ પિયતની ખેંચ પડી જાય તો ઘઉંનું ઉત્પાદન અડધું થઈ જાય.
બસ હવે તમે સાચા.
પણ સામે વધારે પડતું પાણી આપવાથી એ પાણીનો બગાડ જ થાય.
પણ ઘઉંને જયારે જરૂર હોય ત્યારે જ એમ કરકસરથી પાણી દઈને કોઈ ખેડૂતે હારો ઉતાર લીધો છે ખરો.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં જ્યાં DSCના માર્ગદર્શન હેઠળ સહભાગી સિંચાઈ વ્યવસ્થામાં 127 જેટલી પિયત સહકારી મંડળીઓ ચાલે છે. એ ગામોમાંના એક એવા સુંઢિયા ગામના શ્રી વરવાજીએ ઓછા પાણીએ વધુ ઘઉં પકવી બતાવ્યા છે.
એટલે કે એમણે ચાત્રો છે
9 કિલો.
બરાબર. પણ વરવાજી પહેલા કઈ રીતે પિયત દેતા હતા
એ એમના મત સાંભળો.
નમસ્તે. પેલા સામે ગારવણ કરતા, ગારવણ કરી અને વરાપ થાય એવી ખેડી નાખતા, ખેડી અને બધું પૂછી નાખતા, પૂછીને ચારા કાપી ખાતા ને બધું પૂછી નાખતા. એ પૂછીને પછી ચારા કાપીને પંદાળા વરાપ વાળા એક પાછું પણ પાતા, એમાં ઉતારો ઓછો મળતો હતો. 30-40 મણ જેવો ઉતારો મળતો, 30-40 મણ, 45 મણ જેવો. એ વખતે મને સલાહ લીધી ને DSC વાળા સાહેબો ની, તે લોકો મને કે તમે ગારવણ કરો, ગારવણ કરીને પછી વરાજ્યું. પછી મેં ટ્રેક્ટર ખેડી નાખાયું, ખેડી નાખ્યા પછી વળથી દરેડ્યા ઘઉં સામાં. બે એક ભાઈ ને DAP ખાતર યુરિયા અને બધું ભેગું કરી દરેડ્યું, એક ભાઈ ઘઉં દરેડ્યા. પછી એના ચારા કાપ્યા અને એ સાહેબોને કીધું કે 21-22 દાડે તમારે પાવાના, તો હજી નહીં પાવાના. આ એવી રીતે મેં વારા પછી પાયા ગયા હતા, 21-22-25 દાડે પાયા, 4 પોણ પાયા હતા. મારા 4 પોણ ઘઉં પાકી ગયા હતા.
બરાબર છે.
તે ઘઉં ત્યાં હતા મારા ફસલમાં, એટલે મને ડબલ ફાયદો થયો. એમાં પોણી મળતું પણ એમાં હું કરતું સાહેબ, અમે પોણી વધારે પાતા. અમે 100-7 પોણ કહી નાખતા કે આ ઘઉં વધારે પોણ પૈ એક ભારા પાકે, એક પોણ વધારે આપતા. અમે અઠવાડિયે 10 દાડે પૈ કાઢતા, એમાં અમે માર પડતો. આ સાહેબ ને અમે સલાહ લઈને એ પ્રમાણે અમે ઘઉં વાયા. એ ઘઉં વાયા પછી એનું નિંદામણ કર્યું. નિંદામણ કરીને પછી ખરપડી હરી હળી નાખ્યા. એ હળ્યા પછી અમે 21-22 દાડે પાણી પાયું.
બરાબર.
યુરિયા ખાતર નાખી. એમાં મને ઘણો 50% ફાયદો પડ્યો મને.
બરાબર છે.
અને ગઈ સાલ થી કઈ રીતે પિયત દે છે
એ પણ એમણે જ કહ્યું છે. સાંભળો
દિલુભા, સૌથી અગત્યની વાત એ છે કે જયારે જરૂર હોય ત્યારે જ જરૂર પૂરતું જ પાણી આપવાથી ઘઉંની ઉપજમાં કેટલો વધારો થયો એ પણ એમની પાસેથી સાંભળીએ.
વાહ વરવાજી વાહ, ધન્ય છે તમને.
તો પછી
અને તમારા જેવા જાગૃત ખેડૂત ભાઈ બહેનું ને બાકી કેવું પડે હો.
દિલુભા, એવા જ એક બીજા પ્રગતિશીલ ખેડૂત છે ગામ રંગપુર ટુંડિયાના અરવિંદભાઈ. અરવિંદભાઈ નો અનુભવ પણ સાંભળવા જેવો છે. સાંભળો.
શાબાશ અરવિંદભાઈ, શાબાશ. પણ શંકરભાઈ, હું અહીંયા આવ્યો તઈ જ મેં કીધું તું કે એમ કઈ એક જ પાક થોડો હોય છે, બીજા બધા પાકમાં ધ્યાન તો રાખવું જ પડે ને.
રાખવું જ પડે ને. હું તમને કહું, જો ઘઉંની જેમ અગત્યનો પાક છે જીરું, બરોબર. એમાં અમે 3 અઠવાડિયા પહેલા ભલામણ કરી હતી એમ જો 8-10 કલાક પાણીમાં પલાળી રાખ્યા પછી બીજા દિવસે સવારે કોરા કરેલા જીરુને મેન્કોઝેબનો કે કેપ્ટાનનો ને સાથે ચૂસ્યા નાશક ઇમિડાક્લોપ્રિડ જેવી દવાનો પોટ આપીને જીરું પૂંખ્યું હોય તો એક પિયત ઓછું આપવું પડે. કેટલું? એક પિયત આખું. હા, અને પહેલું પિયત આપ્યા પછી 8-10 દિવસે બીજા પિયત વખતે જો સાથે જ નિંદામણ નાશક પેન્ડીમિથાલિન પ્રકારની દવા 1 એકરે 200 મિલીલીટર પાણી સાથે આપી દઈએ ને તો નિંદામણ ઉગતા જ બળી જાય ને જીરું ને વિકસવાની સારી તક મળે.
પણ કેટલાક તો જીરું બહુ વહેલું આવ્યું હતું તો એનાથી ફાયદો થાય કે નુકસાન?
મોટા ભાગે તો નુકસાન જ થાય, કારણ કે શિયાળુ પાકોને ઠંડુ અને સૂકું હવામાન જ માફક આવે છે. એટલે જો વહેલી વાવણી કરો તો હવામાન ભેજવાળું હોય એટલે ઉગાવા પર અને વિકાસ પર માઠી અસર પડે.
અને આ વખતે તો વરસાદ વધુ હતો ને પાછો દિલુ.
અને જો આપણે મોડી વાવણી કરીએ તો પાકતી વખતે ઠંડી ઘટવાથી અને ગરમી વધવાથી જોઈએ એવો ઉતારો ના આવે.
એટલે આમાં પહેલો ઘા રણાનો ઈ કહેવત વાળો
નહીં કરવાનો.
પણ હવામાન પ્રમાણે પિયત અને ખાતર કે દવા દેવાના, બરાબર ને?
બિલકુલ બરાબર.
પણ શંકરભાઈ, હવે તો દિવેલા એ આખા ગુજરાતમાં વવાય છે.
હા તો છે જ ને.
અને એમાં બરાબર દાણા બેહવાના ટાણે જ કાં તો સુકારો આવે છે અને કાં ઓલી ગુલાબી ઈયળો આવે છે, તો એનું શું કરવું જોઈએ?
સાંભળો, જો પહેલા આપણે સુકારાની વાત કરીએ. સામાન્ય રીતે વાતાવરણમાં ભેજ વધે અને ઠંડી ઘટે તો સુકારોનો ઉપદ્રવ વધારે થાય. એ રોકવા મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમના મિશ્રણ વાળી દવાથી જ્યાં જ્યાં સુકારાની શરૂઆત થઈ હોય ત્યાં વધારે, અને પછી બાકીના બધા પાક ઉપર પંપની નોઝલનું આગળનું મોઢિયું કાઢી નાખવાનું, અને પછી દવા આખા છોડ ઉપરથી થડ અને મૂળ સુધી ઉતરે ને એ રીતે છંટકાવ કરવાનો. એટલે ખરેખર તો રેડવી જોઈએ દવા. ઘણા છે ને ગંધકની ભૂકી પણ છાંટે.
અને ઈયળોનું શું ઉપાય કરવાનો?
દિવેલાના ડોડવા ખાનારી ઈયળને કાબુમાં લેવી હોય તો પહેલા મિથાઇલ પેરાથિયોન 2% ભૂકી મળે તો
એ છાંટવાની,
નહીતર ક્વિનાલફોસ 1 એકરે 600 મિલીલીટર કે પછી સાયપરમેથ્રીન 100 કે 120 મિલીલીટર જેવી સ્પર્શ ઘાતક દવા છાંટવી જોઈએ.
દિલુભા, વચમાં 2 અઠવાડિયા ખાલી ગયા ને એટલે આજે શું કેવું ને શું ના કેવું એવી મૂંઝવણ થવા માંડી. કારણ કે હજી તો રાયની પાનકોરી ઈયળ કે માખી અને મોલોના ઉપદ્રવનો ઉપાય પણ કહેવાનો બાકી છે.
લાલ, એ હું ટૂંકમાં કહી દઉં. જુઓ, પહેલા તો રાયની ઈયળ માટે પણ ક્વિનાલફોસ કે સાયપરમેથ્રીન જેવી સ્પર્શ ઘાતક દવાનો છંટકાવ કરવો જોઈએ, અને મોલોને કાબુમાં લેવા ફોસ્ફોમિડાન 40% એકર દીઠ 250-300 મિલીલીટર અથવા મેટાસિસ્ટોકનો 350-400 મિલીલીટર પ્રમાણે છંટકાવ કરવો પડે છે.
અને આંબામાં પણ અત્યારે મધ્યાને ડેઘાનો ઉપદ્રવ થાય છે.
હા, જો
એ થડની ફાટમાં ને સૂકી છાલની નીચે છે ને આમ સુષુપ્ત અવસ્થામાં છુપાયેલા હોય. સંતાઈ રહ્યો, અને જેવા કુમળા પાન ફૂટે ને એટલે એની ઉપર પહોંચીને કોરી ખાય.
હા, તો પછી એનો ઉપાય શું કરવાનો?
એવું કે
ડેઘાના નિયંત્રણ માટે 1 લિટર પાણી દીઠ 1 મિલીલીટરના હિસાબે મોનોક્રોટોફોસ મેળવીને એ પાણી કુમળા પાન પર અને થડની ફાંટોમાં કે ઉકળી ગયેલી છાલના અંદરના ભાગમાં છાંટવું પડે છે.
બરાબર.
અને વાત પૂરી થવા આવે એટલે આજનો સવાલ પણ પૂછવો પડે છે મેડમ. સાથે પાછલા કાર્યક્રમમાં સાચો જવાબ આપનારામાંથી વિજેતાના નામની જાહેરાત પણ કરવી પડે છે.
એ પણ મેં DSC અને સજ્જતા સંઘમાંથી વિકાસભાઈ પાસેથી લઈ જ રાખ્યા છે.
તો એમ કરો, પેલા આજનો સવાલ પૂછી લ્યો.
એ પણ તૈયાર જ છે. તો લખો મિત્રો, 44મા કાર્યક્રમનો સવાલ છે. એરંડામાં ગુલાબી ઈયળને કાબુમાં લેવા કઈ દવા વાપરવી જોઈએ?
ભાઈઓ અને બહેનો, બરાબર સમજાણું ને?
તમે સમજાવો.
આજ તમારે ઈ કહેવાનું છે કે દિવેલામાં ગુલાબી ઈયળોને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ.
અને હવે 41મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો ઉત્તર આપનારામાંથી ઇનામ જીતનારા 2 મિત્રોના નામ.
મિત્રો, અમે પૂછેલું કે છોડમાં 1ની 1 દવા વારંવાર છાંટવાથી શું થાય છે,
અને એનો સાચો જવાબ છે એ જીવાત તે દવા સામે રોગ પ્રતિકારક શક્તિ કેળવી લે છે.
એમાં ફોન કે પત્ર દ્વારા જવાબ આપનારા મિત્રોમાંથી ડ્રોમાં 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના ટંકારા તાલુકાના ગામ સાવડીના નળિયાપરા નરોત્તમભાઈ ટી,
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ગામ જોધપુરના ભગોરા સુલક્ષણાબેન અમૃતભાઈ.
તમને બેને અને બીજા હંધાઈને નવા વર્ષનું પહેલું ઇનામ મુબારક.
અને બીજા બધા મિત્રોને પણ ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ.
લાલ, હવે કાર્યક્રમ ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે.
બિલકુલ.
એટલે મિત્રોને કહી દઈએ કે ચાલુ દિવસે બને ત્યાં સુધી DSC માં જ 95 27 17 235 995 આ નંબર ઉપર જ ફોન કરીને સૂચન કહેવાનું કે મૂંઝવણ હોય તો જણાવવાનું રાખવાનું.
બિલકુલ સાચી વાત. અહીં પરેશભાઈ, વિકાસભાઈ કે રમેશભાઈ હશે એ તમારી વાત રેકોર્ડ કરી લેશે અને જવાબ પણ બને એટલો વહેલામાં વહેલો મોકલી આપશે. દિલુભાઈ,
ટૂંકમાં 95 27 17 235 995 અત્યારે તો ખેડૂતની જીવતી જાગતી હેલ્પલાઈન જ
ત્રણ જણા હાજર.
હા, જરાય સંકોચ રાખ્યા વગર ફોન કરી જ દેવાનો.
અને ફોન ઉપરાંત પત્ર પણ લખી જ શકાય છે. હવે એનું સરનામું તો તમારી પાસે છે જ. સજ્જતાનો સંઘ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ હેઠળ આગા ખાન ફાઉન્ડેશન તરફથી મળેલી સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ એક જ છે, તમારી ખેતી સમૃદ્ધ બને, ખેડૂત આબાદ થાય.
નવા વર્ષે આવું જ હેત જાળવી રાખજો અને આયોજનબદ્ધ ખેતી કરજો એવી ભલામણ સાથે અત્યારે કહી દઈએ,
નમસ્તે,
આવજો.